તારીખ 17/2/1997 ડાયરીના બોલ નંબર 1561 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 176
કઈ કઈ ભૂમિકામાં વિપરીત અભિપ્રાયો બદલાય છે કેમ કે મોક્ષની ભૂમિકા અભિપ્રાય બદલવાનો ભૂમિકા છે મોક્ષની જે ભૂમિકા છે અભિપ્રાય બદલવાની ભૂમિકા છે પગ ત્યાગની નથી તો કઈ કઈ ભૂમિકામાં વિપરીત અભિપ્રાય બદલાય છે અથવા મંદ પડે છે કોઈ બદલાય કોઈ મંદ પડે અને તે કયા કયા અભિપ્રાયો છે જે અભિપ્રાયો બદલાય છે એ કયા કયા અભિપ્રાયો છે અને એ ક્યારે ક્યારે એમાં ફેરફારો થાય છે સમાધાન આપ્યું છે મુમુક્ષુને સૌ પ્રથમ પરિભ્રમણની વેદના અને ઝૂરણા વિદાય છે પહેલા તો ભૂમિકા કઈ કઈ આવે છે સૌ પ્રથમ એને પરિભ્રમણની વેદના અને માર્ગને પ્રાપ્તિ નથી થઈ તેની ઝૂરણા માર્ગ માટેની ઝૂરણા વિદાય છે ત્યાર પછી પૂર્ણતાના લક્ષ્ય સંવેગ ઉપડે છે પૂર્ણતાનું લક્ષ્ય બંધાય છે અને લક્ષ્ય બંધાય એનું સિમ્પટમ શું ચિહ્ન શું કે એને સંવેગ ઉત્પન્ન થાય આત્મકાર્ય શીઘ્ર અતિશીઘ્ર કરી દેવાનો ભાવ થાય ત્યાર પછી નિજાવલોકનનું સ્ટેજ આવે છે પોતાના પરિણામોનું અવલોકન કરે છે અને એ અવલોકનમાં ઊંડાણ વધે ત્યારે અભિપ્રાયપૂર્વક થતા દોષ દેખાય છે પછી સ્વરૂપનું ભાવભાષણ આવે છે અને ત્યારે તો બધા વિપરીત અભિપ્રાયો બદલાય છે અને વચ્ચે અને પ્રથમથી મોડા તો પડવા લાગે છે આટલું ઉપાદાન સંબંધિત પરિણમન લીધું પોતાની યોગ્યતા પ્રકારે તૈયાર થાય ત્યારે વચ્ચે જો કોઈ સત્પુરુષનો પ્રત્યક્ષ યોગરૂપ પરમ સત્સંગ યોગ પ્રાપ્ત થાય આ નિમિત્ત પરક વાત છે કોઈ યોગાનું યોગ હોય કે વચ્ચે કોઈ પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ મળે અને પરમ સત્સંગ મળ્યા કરે તો તેવા યોગે પ્રયોજનભૂત માર્ગદર્શન પ્રાપ્ત થવાથી એમાં શું થાય છે જ્યારે જે પ્રકારના માર્ગદર્શનની જરૂર હોય અને જેટલા માર્ગદર્શનની જરૂર હોય એ મળ્યા કરે પ્રાપ્ત થાય તો તેથી પણ કેટલાક વિપરીત અભિપ્રાયો મળવા પડે છે આ એક વધારાનો ફાયદાવાળો પ્રસંગ બને છે અભિપ્રાયો બદલવાનો અને કેટલાક વિપરીત અભિપ્રાયો નાશ પણ પામે છે એમાં ઓછી મહેનતે કામ થાય છે પુરુષાર્થ તો પોતાને કરવાનો રહે છે પણ છતાંય તે જેમ કોઈ બુસ્ટર મળે એવી રીતે પ્રેરણા મળ્યા કરે છે માર્ગદર્શન મળવાથી જીવને કામ તો કરવું છે અને પ્રેરણા મળે તો વેગ વધારે આવે
અને વિશ્વાસના કારણે સત્પુરુષથી મળેલું જે માર્ગદર્શન હોય છે એનાથી અભિપ્રાય જલ્દી ફરી જાય છે, પોતાને પુરુષાર્થથી ઓછું પડતું,
ઓછા પરિશ્રમ થોડું કામ ફેર પડે છે.
જે તે ભૂમિકામાં ગુંજવણ તો હોવી જ જોઈએ, જે તે ભૂમિકામાં તે પ્રકારની આગળની ભૂમિકાની ગુંજવણ તો
થાય. પણ કેટલાક વિપરીત અભિપ્રાયો મોડા પડે અને નાશ પામે છે, ખાસ કરીને સત્પુરુષ મળ્યા પછી. પૂર્વગ્રહ, કદાગ્રહ અને મતાગ્રહ તો મોડા પડે છે. આગ્રહના ત્રણ ભેદ લીધા છે. પરિણામમાં પર વિષયક કોઈ પણ આગ્રહ રહેવો, પર નિમિત્તક કોઈ આગ્રહ રહેવો, એ જીવના સરળતા ગુણથી વિરુદ્ધ છે. સૌથી મોટો ગુણ કોઈ જો હાનિ પામે છે તો એ સરળતા નામનો ગુણ હાનિ પામે છે. સૌથી પહેલો લીધો છે પૂર્વગ્રહ. કોઈ પણ વ્યક્તિ સંબંધી પૂર્વગ્રહ રાખવા યોગ્ય નથી, આ સિદ્ધાંત છે. કેમ કે એમાં વસ્તુના સ્વરૂપનો અસ્વીકાર થાય છે. કેવી રીતે? કે દરેક જીવની અવસ્થા તો બદલતી જાય છે, અને પૂર્વગ્રહ છે એ કોઈ એક અવસ્થાને પકડી રાખીને છે કે આ જીવ તો આવો છે, આ તો આવો જ છે. હવે એ જીવની સમયે સમયે અવસ્થા બદલે છે એનો સ્વીકાર નથી, અને પરિણમન પણ પલટતા પરિણમનનો સ્વીકાર ન થયો, નંબર એક. બીજું કે કોઈ પણ જીવનો દોષ તમે જોયો છે અને તમને પૂર્વગ્રહ બંધાયો છે, માને એ જીવનો દોષ તો ફરક બદલાઈ ગયો, એને સુધારી લીધો તો સ્વતંત્ર છે સુધારવા માટે. તમારા પૂર્વગ્રહને લઈને એનો દોષ ચાલુ રહેવો કોઈ જરૂરી તો નથી, એનો દોષ સુધરી જશે. તમારો પૂર્વગ્રહ હશે તો સુધારો તમને નહીં દેખાય, કેમ કે જ્ઞાન મધ્યસ્થતા પણ ખોવે છે. ત્યાં સરળતા ગઈ જીવની, જ્ઞાનની મધ્યસ્થતા પણ ગઈ. એટલે જે વર્તમાન પરિસ્થિતિ છે એ નહીં દેખાય, પૂર્વની પરિસ્થિતિ મુખ્ય થઈ જશે. આ બે અવગુણ પ્રાપ્ત થવાથી, સરળતા જેવાથી અને મધ્યસ્થતા જેવાથી, જે પરિસ્થિતિ ઊભી થઈ એ પરિસ્થિતિ પુરુષાર્થને ઉપડવા નહીં દે. નુકસાન કઈ બાજુ થાય છે એનું સાયન્સ બહુ ઓછા માણસો જાણે છે, કે એના રિફર્કેશન ક્યાં થાય છે, એની અસર ક્યાં આવે છે, કયા ગુણો પર આવે છે. કે આત્માને જે સમજણ આવ્યા પછી જે પુરુષાર્થ ઉપડવો જોઈએ, એ પુરુષાર્થ ઉપડતો બંધ થાય છે. પુરુષાર્થને અવરોધ છે. એટલે જ્ઞાની પુરુષને મળ્યા પછી પૂર્વગ્રહ તો પહેલા જ ચાલ્યો જવો જોઈએ. એક સિદ્ધાંત માંથી લેવો જોઈએ કે કોઈ વ્યક્તિ પ્રત્યે મારે પૂર્વગ્રહ હોવો ઘટે નહીં. બધાએ ભગવાન આત્મા છે. જે આત્માઓ પોતાના સ્વરૂપને ભૂલે છે ત્યારે એને ચિત્ર વિચિત્ર દોષિત અવસ્થાઓ થાય છે. એ ભૂલે છે તેથી થાય છે. એનું જ્ઞાન થાવ તો થાવ, પણ તે તાત્કાલિક અવસ્થાનું જ્ઞાન છે. એ પર્યાય ગમે ત્યારે પડતી જાય. એની પકડ રાખવી તો વસ્તુના સ્વરૂપને નહીં સ્વીકારવા જ બરાબર છે. એ હા, એ દ્વેષ જ છે. એમાં શું છે, પૂર્વગ્રહ બે પ્રકારના છે અને મધ્યસ્થ જ્ઞાન છે એ વિધાઉટ પ્રેજ્યુડાઇસ વાળો છે. પૂર્વગ્રહ એક સારાપણા માટેનો છે અને એક ખરાબપણા માટેનો છે. આ સારો છે એ પણ પૂર્વગ્રહ છે, આ ખરાબ છે એ પણ પૂર્વગ્રહ છે. મારે કોઈના સારા ખરાબપણા સાથે મારે લેવા દેવા છે. બસ મે બધા ઉપેક્ષણીય છે, ભિન્ન છે અને ઉપેક્ષાને યોગ્ય છે, ઉદાસીનતાને યોગ્ય છે. કોઈ સારા હોય તો સારી વાત છે, ખરાબ હોય તો મારે શું. પનાર તો સંબંધ કલ્પીને છે ને, સંબંધ કલ્પો ત્યારે ને ખરેખર સંબંધ છે. ખરેખર સંબંધ કોઈની સાથે કોઈને કઈ છે કે નથી. પનારો પીડ્યો હોય તો દૂર થઈ જવું, મને ત્યાં સુધી દૂર થઈ જવું. મને તો નુકસાન થાય કઈ પોસાય એવું નથી. પણ પૂર્વગ્રહ નહીં છોડવા. આપણું પ્રકરણ ચાલે છે પૂર્વગ્રહ સંબંધી, પૂર્વગ્રહ નહીં રાખવા, પૂર્વગ્રહ છોડી દેવો. ઉપેક્ષા છે એ પૂર્વગ્રહ વિનાનો ભાવ છે. હવે મારે શું, એની યોગ્યતા બદલાઈ જાય, મારે શું બદલાઈ જાય તો બદલાઈ જાય. મારે એથી કઈ મારે નિસ્બત તો નથી. ના, ઉપેક્ષા અને દ્વેષ બે જુદી જુદી વાત છે. દ્વેષી ઉપેક્ષા નથી. દ્વેષ છે એ તો પોતાના એના પ્રત્યેનો અણગમો છે, અને ઉપેક્ષા છે એ ગમો અને અણગમો બે વગરની વાત છે. એને ઉપેક્ષા કહેવાય કે એમાં ગમો પણ નથી અને અણગમો પણ નથી, એનું નામ ઉપેક્ષા છે. એ તો એ તો દ્વેષ થઈ ગયો, એ દ્વેષ થઈ ગયો, એ દ્વેષ થઈ ગયો.
કોઈ પણ સારો અભિપ્રાય હોય કેવી રીતે
બાધક, તો એ રીતે છે કે સારા પ્રત્યે રાગ રહે છે અને ખરાબ પ્રત્યે દ્વેષ રહે છે. એટલે પુરુષાર્થ ત્યાં રોકાઈ જાય છે, પુરુષાર્થ ત્યાં રોકાઈ જાય છે. ગુણ પ્રમોદ બીજી વાત છે, ગુણ પ્રમોદ છે એ બીજી વાત છે. કોઈના ગુણ જોઈને પ્રમોદ સહેજે આવે, પણ પ્રમોદ છે એ અપેક્ષા રહી જ છે. રાગમાં અપેક્ષા છે, એટલા બધા પડખા છે. ગુણ પ્રમોદમાં અપેક્ષા નથી, રાગમાં કાંઈ ને કાંઈ અપેક્ષા છે. દ્વેષમાં પણ અપેક્ષા છે, અને એ અપેક્ષાથી વિરુદ્ધ પરિણામનું નામ ઉપેક્ષા છે. અપેક્ષા અને ઉપેક્ષા બે પરસ્પર વિરુદ્ધ પરિણામ છે. પૂર્ણતાનું લક્ષ બંધાયા પછી સત્પુરુષનો યોગ થાય ત્યારે આ પૂર્વગ્રહ ચાલ્યો જવો જોઈએ, પૂર્વગ્રહનો દોષ ન રહેવો જોઈએ. અને પૂર્ણતાના લક્ષવાળાને તો કોઈ દોષ રાખવો જ નથી, એટલે તો એ નિજાવલોકનમાં આવી જાય છે. પોતાના અવલોકનમાં આ દોષ પકડાવવો જોઈએ કે મને કોના પ્રત્યે પૂર્વગ્રહ રહે છે. પૂર્વગ્રહમાં શું છે, જીવ પોતાનો અભિપ્રાય ફિક્સ કરી નાખે છે, સામે પર્યાય ફિક્સ નથી. એક મુમુક્ષુ એવો પણ પ્રશ્ન કરેલો કે આપણને એમ લાગે કે આ મુમુક્ષુ માયાચાર કરે છે, આપણી સાથે કહી રહ્યો હોય, ફરીને એની સાથે પાછો પ્રસંગ પડે ત્યારે ફરીને પણ એ માયાચાર કરે, તો આપણો પૂર્વગ્રહ ક્યાં રહ્યો? આપણે રાઈટ છીએ. હા, ત્યારે શું કરવું? પહેલા માયાચાર કર્યો ત્યાર પછી પૂર્વગ્રહ ત્યાં શું કરવા ચાલુ રાખ્યો? ઓપન માઇન્ડેડનેસ, પૂર્વગ્રહ રહીત એટલે ઓપન માઇન્ડેડ. ત્યાં તારું માઇન્ડ ઓપન કેમ ન કરી નાખ્યું? ભલે બીજી વાર માયાચાર કર્યો ત્યારે ભલે તને એમ લાગે કે પહેલા આને માયાચાર કર્યો હતો અને હજી પણ કરે છે, ઠીક છે, પણ મારે ઓપન માઇન્ડ રહેવું છે. એ ક્યારેક પણ પલટી શકે છે ને ક્યારેક પલટો મારી પણ દે. ત્યાં એની યોગ્યતા બીજા જીવની યોગ્યતાના વિષયમાં પરિણામને આગ્રહથી રોકીને પકડી રાખીને, આગ્રહમાં શું છે, પકડ આવે છે, એ પરદ્રવ્ય ઉપરની પકડ સ્વદ્રવ્ય ઉપરની પકડ જમાવા ન દે. આપણું પ્રયોજન શું છે? સ્વદ્રવ્ય ઉપર પકડ જમાવે. આત્મામાં સ્થિર થવું છે ને, આત્માને સ્વદ્રવ્યને ગ્રહણ કરવો છે, એ નહીં થવા દે. એમાં પુરુષાર્થ જોઈએ એ ત્યાં રોકાણો છે, ખર્ચાનો છે ત્યાં, છે થોડો, શક્તિ થોડી છે ને ખર્ચાય છે ત્યાં બીજી જગ્યાએ, પછી જરૂર પડે ત્યાં શક્તિ નથી, અશક્ત થઈ જાય છે. આમ પરિણામની અંદર કેટલાક ન સમજાય એવા દોષો ગરી જાય છે, પેસી ગયા હોય છે, અને પરિણામ આગળ વધતું નથી અને પોતાને ખબર પડતી નથી કે કેમ આગળ વધતો નથી.
આપણે અભિપ્રાયો છોડવા માટે જ્ઞાની પુરુષ મળ્યા પછીની વાત કરીએ છીએ.
પહેલેથી મેં કીધું છે, આ તો
જ્ઞાની પુરુષ મળ્યા પછી છોડી દેવાય,
પછી તો રહેવા જ ન જોઈએ એમ વાત છે.
પણ જો આવા પૂર્વગ્રહ હોય તો અપેક્ષા ન રહી કોઈ એ વ્યક્તિ બાબતની.
હે,
પૂર્વગ્રહ હોય એટલે ઉપેક્ષા ન હોય.
લક્ષમાં શું છે, સંવેગ આવે છે. લક્ષમાં જે સંવેગ આવે છે એ સંવેગ તૂટી જશે.
અપેક્ષા પડ્યો છે, સમય પણ ક્યાંથી
આવવાનો? હા, સમય તૂટી જશે, નહીં આવે. પરથી બધા શટર બંધ કરીને કામે લાગી જાય. પૂર્ણતાના લક્ષવાળો બધા શટર બંધ કરીને કામે લાગી
જાય,
એકદમ કામે લાગી જાય.
એક શરાપણાનો અભિપ્રાય નિરાગ સહિત હોય છે.
એવો પ્રકાર આવી જાય છે એને પક્ષ કહે છે. શું કહે છે એને? વ્યક્તિગત પક્ષ બંધાય છે. એટલે એ પણ જરૂરી નથી, દોષને દોષ જાણો એનો વાંધો નથી, ગુણને ગુણ જાણો એનો વાંધો નથી. ગુણને દોષ ને દોષને ગુણ જાણવાનો એ તો વિપરીતતા છે. જ્ઞાન જાણે જાણવાનો દોષ નથી, પકડ કરવામાં દોષ છે. જ્ઞાને જાણ્યું પણ જ્ઞાને એમ ન જાણ્યું કે પર્યાય પરસ્થિતિ ચીજ છે. જ્ઞાને એમ કેમ ન જાણ્યું કે પર્યાય પલટતી ચીજ છે? સમયે સમયે જે પલટે છે એ કેમ ધ્યાન બહાર ગયું? એટલે વસ્તુ સ્વરૂપ નો અસ્વીકાર થઈ ગયો, વાસ્તવિકતા નો અસ્વીકાર થઈ ગયો. ગુણગ્રાહીમાં તો પોતાને ગુણ ગ્રહણ કરવાના છે. કોઈના ગુણ જોઈને એવા ગુણ પ્રગટ કરવાનો પુરુષાર્થ અને પ્રેરણા મળે એને ગુણગ્રાહી પણ કહે છે. ના, એ તો સારું ને સારું જાય ને, પણ એ તો પલટતી ચીજ છે. મારે પક્ષ કરવાથી શું ફાયદો છે? મધ્યસ્થતા ઉડી જાય. કોઈ સંપૂર્ણ ગુણવાન તો હોય નહીં મુમુક્ષુ, કોઈ સંપૂર્ણ દોષવાન પણ હોય નહીં મુમુક્ષુ. ગુણ દોષ નું મિશ્રણ છે મુમુક્ષુ ની પર્યાયમાં. કોઈ કોઈ વાત ઠીક હોય, કોઈ વાત ઠીક ન હોય, તમે પકડ કરો એટલે એ મુખ્ય થઈ ગયું. દોષ ને પકડ કરો તો એ મુખ્ય થઈ ગયો, ગુણ ને પકડ કરો તો એ મુખ્ય થઈ ગયો, તો મધ્યસ્થા નહીં.
સારાપણું આવે કે બીજો અભિપ્રાય હોય તો પણ પોતાનું શું કરક છે, પોતાના પરિણામ ક્યાં ક્યાં છે?
જેવું છે એવું જાણો તમે બસ. આથી વધારે તમારે શું? કોઈ વાત તમારા જ્ઞાનમાં સારું સારું જણાય, ખરાબ ખરાબ જણાય, જણાયું ત્યાંથી પછી આગળની વાત શું કરવા થવી જોઈએ? મૂકી દો એને. એ તો સવાલ જ નથી. આ તો મુમુક્ષુ ને હજી જ્ઞાતાપણું તો પ્રગટ્યું નથી. આ તો મુમુક્ષુ ભૂલ શું કરે છે? મુમુક્ષુ થઈને ભૂલ એ કરે છે કે કોઈ ને કોઈ બીજી વ્યક્તિ પ્રત્યેનો સારાપણાનો ખરાબપણાનો પ્રેજ્યુડિશિયલ ઓપિનિયન પકડી રાખે છે. એને એમ કહે છે કે પકડ તો નહીં આપવી જોઈએ, પકડ છોડી દેવી. એવું નથી, સરળ હોય એટલે સારું લાગે એવું કઈ નથી. સરળ હોય જેવું હોય એવું જોવે એનું નામ સરળ છે. એ ખરાબ ને સારું જોવે એ કઈ સરળ કહેવાય? એવું કઈ નથી. કે સારા ને ખરાબ જોવે એ કઈ સરળ કહેવાય? બે અસરળતા છે. અને સરળતા ક્યારે? જેમ જેમ જાણવું જોઈએ, દોષ ને દોષ, ગુણ ને ગુણ. દોષ ને દોષ જાણવો જોઈએ, ગુણ ને ગુણ જાણવો જોઈએ. જો કોઈ દ્રષ્ટાંત લઈએ આપણે કે કોઈ યોગ્યતાવાન શિષ્ય પ્રત્યે ગુરુનું ચિત્ત પ્રસન્ન થાય છે, બરાબર. બીજાને પણ ખ્યાલ આવે છે કે આ જીવ ઉપર ગુરુની કૃપા વધારે છે. પેલાને પણ પ્રેરણા મળે છે યોગ્યતા વધારવા માટે, કે મારા ગુણ જોઈને ગુરુને ચિત્ત પ્રસન્ન થતું હોય તો એમની ચિત્ત પ્રસન્નતા તો ઇચ્છનીય છે. તેમ છતાં ગુરુ ને પૂર્વગ્રહ ન હોય તો એ જીવ ભૂલ કરે તો એનો પક્ષ ન કરે. એ જીવ ભૂલ કરે તો ગુરુ એનો પક્ષ ન કરે, કારણ કે તારી ભૂલ છે. એનું કારણ શું છે? એનું સારાપણાનો પૂર્વગ્રહ નથી. દોષ દોષ દેખાય છે, ગુણ ગુણ દેખાય છે.
અનુગ્રહ કરેલો અર્થ
ઉચિત પ્રસન્નતાથી, બસ એટલું જ. અનુગ્રહ કરે એટલે કઈ આપી દે એવું કઈ નથી. ચિત્ત પ્રસન્ન થાય છે અને એ શિષ્યને પણ ખબર પડે છે કે મારી યોગ્યતા વિશેષ જોઈને ગુરુનું ચિત્ત પ્રસન્ન થયું તો હજી પણ મારે વિશેષ મારી યોગ્યતા પ્રગટ થાય એવો પુરુષાર્થ કરવો ઘટે છે. એક મોક્ષણ એવું બનેલું, આપણે ગુરુદેવ કઈ પ્રશંસા કરી હશે, કોઈ એને વાત કરી, તમે તો બહુ ભાગશાળી લાગો છો, તો કે કેમ એમ કયો છો? તો કે ગુરુદેવના શ્રીમુખે તમારું નામ હોય છે, કે ભાગશાળીનું નામ હોય, કે કેમ અમારું નામ ન લીધું ગુરુદેવે? પેલા એ શું કીધું ખબર છે? એમ તો મારે મારી યોગ્યતા વધારે કેળવવી પડશે. હવે મારી તો જવાબદારી વધારે, મારે યોગ્યતા વધારે કેળવવી પડશે. આ એનું નામ અનુગ્રહ છે, ઠીક. એવી જે જીવને પ્રેરણા મળે, ગુરુ એનું નામ લીએ ને જીવને એની પ્રેરણા મળે, એનું નામ અનુગ્રહ છે. કદાગ્રહ એટલે ક્રિયા સંબંધીનો આગ્રહ. કદાગ્રહ એટલે ક્રિયા, બાહ્ય ક્રિયા સંબંધીનો આગ્રહ એને કદાગ્રહ કહે છે. જે રૂઢિમાં આવી ગયો હોય એ પકડ ન છૂટતી હોય. એક સામાન્ય દાખલો લઈએ તો ઘણાને એવો નિયમ હોય કે મંદિરમાં ભગવાનના દર્શન કરી અને પછી આપણે કાંઈ પણ ખાવું પીવું હોય તો પછી કરવું. હવે ટાઈમ એવો સંકળાશ વાળો હોય કે આ બાજુ દર્શન કરવા જાય તો સ્વાધ્યાય તૂટે, સ્વાધ્યાયમાં જાય તો દર્શન ન થાય, અને પછી નાસ્તાનો ટાઈમનો કોઈ મેળ ખાય એવું હોય ને, બધા બધું ડિસ્ટન્સ ઉપર હોય, બહુ મુંબઈ કલકત્તા જેવું શહેર હોય, અડધી પોણી કલાકનો રસ્તો હોય, આવા જવાનો કોઈ મેળ ખાય એવું હોય જ નહીં. હવે એને શું કરવું? સ્વાધ્યાયમાં જવું કે મંદિર દર્શન કરવા જવું? શું કરવું? મંદિરમાં જિનેન્દ્ર ભગવાન બિરાજે છે, સ્વાધ્યાયમાં બધા મુમુક્ષુઓ બેઠા છે, શું કરવું બોલો અરુણભાઈ? હા, તમને મંદિરમાં દર્શન કરવાથી જે પરિણામ થાય છે તમારા શ્રદ્ધા જ્ઞાન સમય, કેમ કે તમારે તો દર્શન મો નડે છે, તમને તો મોટો દુશ્મન કોણ છે તમારી સામે ઉભો થઈ દર્શનમાં, તો તમને સ્વાધ્યાયમાં જતા દર્શનમાં મોડો પડે છે કે મંદિર જતા દર્શનમાં મોડો? બે દર્શનમાં મોડા પડવાના નિમિત્તો છે, હે સ્વાધ્યાયમાં મોડા પડે છે. ઈ વિવેક આત્મકલ્યાણની ભાવના વાળાને ઉગે છે, કદાગ્રહ વાળાને નહીં. કદા વગેરે વાળાને પકડ આવે કે નહીં, પેલા દર્શન કરે નહીં જવાય તો નહીં જવાય, સ્વાધ્યાય ભગવાનને કઈ છોડી દેવાય? ભગવાન મોટો કે સ્વાધ્યાય મોટો? દર્શનમાં મળવો પડે ને એ મારે કામ છે. મંદિર પણ એટલા માટે જાઉં છું, પણ રૂઢિગતપણે કદાગ્રહથી જે મંદિર જતા હોય ને એનું દર્શનમાં મળવો ન પડે, એનો ઉલટાનો તગડો થાય. એટલે એ પકડ થઈ ગઈ હોય છે, પૂર્વગ્રહ છે, એ કદાગ્રહ છે, એ કદાગ્રહ છે.
પૂર્વગ્રહ કદાગ્રહ અને મતાગ્રહમાં
પૂર્વગ્રહ છે એ કોઈ વ્યક્તિ સંબંધી નથી, પૂર્વે બાંધેલો આગ્રહ. કદાગ્રહ છે એ પોતાની ક્રિયા સંબંધીનો છે. દાખલા તરીકે સંપ્રદાયમાં ત્રણે જૈનના ત્રણ મોટા સંપ્રદાયો છે, પેટા સંપ્રદાય આપણે છોડી દીધું. ત્રણે સંપ્રદાયમાં ઉપવાસનું મહત્વ તપ ગણીને ઘણું છે, તપ જ ગણાય છે, છે નહીં કઈ તપી, તપ તો આખી બીજી વસ્તુ છે, પણ રૂઢિગતપણે એને તપ માનીને જ બધા ચાલે છે. હવે એ ઉપવાસના સવારે પચખાણ લીધા કરી નાખેલો મંડપ બાંધીને સ્વાધ્યાય કરીને ઉતર્યા, પછી આઠમ ચૌદશ કેવું હોય ને ત્યાંથી ચાલો આપણે પૂજા કરીને પછી ઘરે જઈશું, એટલે રોકાઈ ગયા પૂજા કરવા વતલે માણે. પૂજા કરવામાં લગભગ 11 વાગી ગયા, કારણ સાડાનું થી 10:30 સ્વાધ્યાય ચાલતો, પછી 1.5 કલાક પૂજામાં થઈ જાય, 11:15-11:30 જેવું થઈ ગયું છે. નીચે ઉતર્યા તો 8-10 માણસ નીચે સુઈ ગયેલા, એના ઓફિસ હતી, ઓફિસની બાજુમાં થોડી ખાલી જગ્યા હતી, કોઈ વખત ત્યાં પણ સ્વાધ્યાય થતો હતો, પણ ખાલી જગ્યા હતી, સ્વાધ્યાય પણ થાય ને મસ્તી આઈડલ જગ્યા હતી. જાજમ નાખેલી એ દરી ઉપર સુઈ ગયેલા છે, 8-10 માણસો સુતેલા. ત્યાં 11:15-11:30 કોઈ સુવાનો તો ટાઈમ છે નહીં, અને ઉપર ભગવાનનું મંદિર છે, અહીંયા સુવાય છે મોટાભાગે ઈ પ્રિમાઇસિસમાં માણસ સુવે નહીં, મંદિરમાં ભગવાન બિરાજતા હોય ત્યાં સુવાય નહીં, કેમ સુતા છે માણસ? મને કોઈ દી જોયેલું નહીં એવું દિગંબર મંદિર, ત્યાં તો બીજા કોઈ બહારના તો આવે નહીં માણસો હોય, તો દિગંબર જૈન હોય એ જાય બાબા. આ લોકો કેમ ખૂટા છે? અહીંયા 10-12 જણા અહીંયા ખૂટ ગયા છે એમ સાંજે કુતૂહલથી મેં પૂછ્યું, મેં મારી સાથે હતા કે ભાઈ આ બધા ઉપવાસી છે, આજે 8-14 કઈ હતો મોટો દિવસ છે ને, આજે ઉપવાસ કરે કે ન કરતા હોય આજે ઉપવાસ કરે કે પર્યુષણમાં, પણ પછી ભૂખનું દુઃખ સહન ન થાય, ટાઈમ પાસે હવે સુઈ જાય એટલે પાપ લાગે. પછખાણ લીધા હોય સવારે, નિયમ લીધો હોય કે આજે આ ઉપવાસ કરવો છે, ત્યારે એનો શુભ ભાવ થયો હોય. શુભ ભાવ કેટલી વાર થયો? 1 મિનિટ માટે. પછી 2 કલાક સુઈ ગયો હોય, અશુભ ભાવ 2 કલાક થયેલો. કઈ હિસાબ કિતાબ ખરો શુભાશુભનો? શુભાશુભનો હિસાબ કિતાબ નથી. એવું ન કરવું જોઈએ તો કે ના, આજે 14 છે એટલે ઉપવાસ કરવી જોઈએ, તો અનંત ચતુર્દશી છે આજે. ઉપવાસ કરવો જ જોઈએ, એકદાગ્ર થઈ ગયો તારો પરિણામ ઠેકાણે રાખભાઈ, ઉપવાસ કર કે ન કર કઈ વાંધો નહીં, તારો ભાવ બગાડના તો કેમ કે તારા પરિણામે તને બંધ છે. ઉપવાસ કરવાથી બંધ બંધ નો કઈ સંબંધ નથી, તારા પરિણામ જેવા થશે એમાં બંધ પડશે. સારું નામ કદાગ્ર કહેવાય. વધી જાય ગડબડ વધારે થઈ જાય, એના કરતા પછકાણ ન લેવા સારા. ઉપવાસના પણ ઉપવાસ લઈને ગડબડ નહીં થવા જોઈએ. પરિણામ ચેકી છે ઘણા ખ્યાય ચાલતો છે, મારો ધ્યાનનો ટાઈમ છે, ધ્યાનમાં બેસો. બધું જોયેલું છે, જુદા જુદા મનુષ્યમાં બધું જોયેલું છે, સ્વાધ્યાય ચાલતો ને ધ્યાનમાં બેસો, મારું ધ્યાનનો ટાઈમ છે. ધ્યાનમાં શું થવાનું હતું, ધ્યાન ક્યાંથી થવાનું હતું, હજી તો કઈ આત્માનું ઠેકાણું નથી, આત્મા જ્ઞાનમાં આવ્યો નથી, નહીં બધું ધ્યાન થશે કોનું. એ બધા કદાગ્ર છે, કદાગ્ર ન મળ આપણે છૂટે નહીં ત્યાં સુધી, કોઈ ઉપાય નથી આગળ વધવાનો. એ બધું બાહ્ય ક્રિયાનો પકડ છે.
શ્રી પછી આગ્રહ કેવો વધી જાય આમાં, કે બહાર જઈએ તો બી રસ્તામાં ટ્રેનોમાં ગમે ત્યાં મુશ્કેલી બહાર કાઢવા પડે.
આ લોકોને એવું છે ને, મોમેડન લોકોને શું છે, બે વાર ત્રણ વાર જે નમાજ પઢે એમાં શુક્રવારે તો ખાસ એ લોકોને નમાજ પઢવાનો દિવસ, ચાલુ ટ્રેને સ્ટેશન ઉપર ગમે ત્યાં હરવા ગયા ફરવા ગયા નમાજ પઢવાના છે. જેમ એ લોકોને ખબર નથી પડતી, એ પોતે એની ધર્મચુસ્તતા માને, પણ અહીંયા તો વિવેક કરવાનો છે કે તને એથી સારું નિમિત્ત મળ્યું છતાં તે આ નીચેનું કામ બગડ્યું. કદાગ્ર છે માટે એને કદાગ્ર કહેવાય છે. અને મતાગ્રહ, મતાગ્રહ છે એ સંપ્રદાય વિષયક મંડન ખંડનનો વિષય છે. કૃપાલુદેવ કદી એ ચર્ચા નહોતા કરતા, મુમુક્ષુની સભામાં મુમુક્ષુઓની સભાથી તે ચર્ચા નહોતા કરતા. શ્વેતાંબર દિગંબર અન્ય મતિ બીજા બીજા કોઈ ચર્ચા નહોતી. નિર્ણય કરવો, વિવેક કરવો એ મુમુક્ષુનો ધર્મ છે, ફરજ છે. થાપવું ઉથાપવું એ મુમુક્ષુની મર્યાદા બહારનો વિષય છે. મુમુક્ષુ એ આગ્રહમાં નહીં રહેવું. થાય છે શું પણ અન્ય મતિઓ એ જૈન થાય, પણ જો મતાગ્રહના વિષયમાં માથું મારે આગ્રહ રાખે તો સંપ્રદાય બધીમાં આવી જશે. જૈન થયા પછી જૈનનો સંપ્રદાયનો આગ્રહ થશે, અને દિગંબર થયો હશે તો દિગંબરનો આગ્રહ થશે, શ્વેતાંબર થયો હશે તો શ્વેતાંબરનો આગ્રહ થશે. આગ્રહનો નિષેધ છે. મક્કમતા જુદી વસ્તુ છે, આગ્રહ જુદી વસ્તુ છે. મક્કમતા પોતાના માટે છે, આગ્રહ બીજાના માટે છે, નહીં તો પછી ભૂલ થઈ જાય. તો પછી આપણે કાંઈ મતાગ્રહ ન રાખવો તો ગમે ત્યાં જાઉં, આપણે તો બધા ભગવાન હરખા ને, બધા મત હરખા ને, બધા મંદિર હરખા. પોતાને માટે વિચારીને નિર્ણય કરવો કે આ જ સત્ય છે અને એમાં મક્કમ રહેવું એ મતાગ્રહ નથી, પણ બીજાના માટે આગ્રહ રાખવો તે મતાગ્રહ છે. અને એ જ મતના રૂઢિ રીત રિવાજ અને પરંપરાનો આગ્રહ રાખવો તે પણ મતાગ્રહ છે. છોડાઈ મંદિરે તો ત્યાં સુધી લીધું પહેલા અધિકારમાં, કે પરંપરા ચલાવવા માટે શાસ્ત્ર વાંચનને સ્વાધ્યાય ન કરવો. અમારા ગુરુની આ પરંપરા છે, ના, એ પરંપરા ચાલુ રહે ને, એટલે અમે તો રોજ બેસવાના બધા શાસ્ત્ર ના પાડી છે. પરંપરા ચલાવવા માટે શાસ્ત્ર સ્વાધ્યાય નથી, બિલકુલ નથી. શાસ્ત્ર સ્વાધ્યાય તારો દર્શન હું અણવા માટે છે, એમાં દર્શનનો મિથ્યાત્ને કાઢવા માટે અને સ્વરૂપનું લક્ષ્ય કરવા માટે શાસ્ત્ર સ્વાધ્યાય છે. લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર બીજું કોઈ પ્રયોજન નહીં, પરંપરા ચલાવવાનું પ્રયોજન નહીં, એમાં ગડબડ થવાની છે. પરંપરા ચલાવવા જશો એટલે ગડબડ થવાને થવાની થવાનું. મતાગ્રહ તે પણ છોડવાની વાત છે. જ્ઞાનીઓ એટલા માટે કહ્યું કે હું કોઈ મતમાં નથી, ગચ્છમાં નથી, વાડામાં નથી, સંપ્રદાયમાં નથી, હું આત્મા મારો છું. મારા નામે કોઈ સંપ્રદાય ચલાવવો નહીં કે અમે ફલાણા વાળા, ફલાણા ગુરુ વાળા અમે, એમની આજ્ઞા વિરુદ્ધ વાત છે. આપણામાં ચાલે છે, સુપરદેવમાં ચાલે છે, બેનમાં ચાલે છે, અમે કાંદી સ્વામી વાળા, અમે શ્રીમંદ આશ્રમમાં ન જઈ, દેવલાલીમાં ક્યાં જવું, જો કાંદી સ્વામીમાં જવું કે શ્રીમદમાં જવું. હે, આત્મામાં જવા માટે જવું, જ્યાં જવું ત્યાં, બે જગ્યાએ જવામાં વાંધો નથી પણ આત્મામાં જવા માટે જવું. અમે આ વાળા છીએ, અમે શ્રીમદ વાળા છીએ, અમે ગાંધી સ્વામી વાળા છે એ ભૂલી જવું. આટલું લાગે એવું છે. ધર્મદાસજી શુલ્લકે 100 વર્ષ પહેલા વાત કરે છે, કૃપાળુના સમકાલીન જ્ઞાની પુરુષ હતા. ઓગણીસો છેતાલીસમાં વર્ષ હતું, 1946માં સંવેદના દીપકા લખીશ, સાલ નાખ્યું છે 1946. તો કે હું વૈષ્ણવ નથી, બૌદ્ધ નથી, હું પીતાંબર નથી, શ્વેતાંબર નથી, દિગંબર નથી, આમ કીધું. શું બધા શબ્દો વાપર્યા છે? અન્યમતની પહેલા વાત કરી કે આવું અન્યમતી તો હું નથી, પણ હું પીળા વસ્ત્ર પહેરવા વાળો પીતાંબર રહે. શુલક હતા ને એટલે વસ્ત્ર ઓલું પહેરે ભગવો, ભગવા રંગનો, તો હું પીતાંબર નથી, શ્વેતાંબર નથી, અને દિગંબર પણ નથી. હતા દિગંબર, શુલક હતા, પણ એની પાછળ કહેવાનો મને કોઈ મતાગ્રહ. એમ કહેવું છે ને એ મતાગ્રહ મુમુક્ષુની ભૂમિકામાં છૂટવો જોઈએ. જેથી લોકસંજ્ઞા અંગેનો પ્રતિબંધરૂપ અભિપ્રાય નિરસ્ત થાય છે. આ આગ્રહ એ મતાગ્રહ છે એ જીવને લોકસંજ્ઞા ઉભી કરે, એ મતના લોકોને રાજી કરવાની વાત છે. લોકસંજ્ઞા ઉભી થશે એ અભિપ્રાય નાશ થાય, અને કુળ પરંપરા તથા સંપ્રદાય બુદ્ધિ પણ નાશ પામે. તેમજ અનંતાનુબંધી સંબંધિત પ્રકૃતિ જે ક્રોધમાન માયાલુની છે એ પરિણામની ચિકાશ એ અંગેનો જે અભિપ્રાય છે, અનંતાનુબંધી સંબંધીનો અભિપ્રાય છે એ મળવો પડે, અને કુતૂહલ વૃત્તિ અંગેનો અભિપ્રાય પણ મળવો પડે. આ જ્ઞાની પુરુષને મળ્યા પછી આટલા આટલા અભિપ્રાય મોડા પડી જાય. ક્યારે? કે જીવને પૂર્વગ્રહ, જીવને કદાગ્રહ અને જીવને મતાગ્રહ શું કહેતો આ બધા અભિપ્રાયો મળે આપણે. હા, એક પ્રાઇમા ફેસી વાત છે, સ્થાપી છે એ કયા કયા સ્ટેજ ની અંદર શું ફેરફારો થાય છે. હવે સૌથી પહેલા સ્ટેજની અંદર પ્રથમ પરિભ્રમણની વેદનાના સ્તરે એ ભૂમિકાના સ્તરે અભિપ્રાયપૂર્વકનું સંસાર બળ ઘટે. આ સંસાર, આ ક્લેશમય સંસાર મારે હવે ફરીને જોતો નથી, એ સંસારનો અભાવ વેદનાથી, અભાવ કરવાનો અભાવ વેદનાથી આવે ત્યારે એ સંબંધનો, એ સંબંધીનો અભિપ્રાય તૂટે. ક્યારેક કયો અભિપ્રાય પલટાય છે એ મુદ્દો છે. જયારે જીવ પરિભ્રમણની વેદનામાં આવે ત્યારે એનો સંસાર સંબંધીનો જે અભિપ્રાય છે કે સંસાર ઉપાધિ છે, સંસારમાં સુખ છે, સંસારમાં અમુક તો સારું છે, એ ઠીક પણ ઊંડે ઊંડે ક્યાંય હોય તો એ અભિપ્રાય તૂટી જાય. વેદના એવી ચીજ છે, સંસાર ન જોઈએ તો ન જોઈએ, કોઈ પણ ભોગે ત્યાં સુધી ક્યાંય પરિણામ નું ઠેકાણું નહીં પડે. લાઈન નહીં ચડે, લાઈને નહીં ચડે પરિણામ. જે આત્મ ઉન્નતિ નો ક્રમ છે એ ક્રમ આત્મા નહીં આવે.
કોઈની
હેલ્પ વગર હું નહીં થઈ શકું એવો પણ
ભાવ જશે, અભિપ્રાય બદલાશે.
પછી સ્વતંત્રતાનો જોર આવશે, કોઈના વિના હું મારું કામ કરી લઈશ. આટલી અનુકૂળતા મળશે, આની મદદ મળશે તો હું આગળ વધી શકીશ, નહીતર નહીં આગળ વધી શકું એ ચાલી જાય છે. હું મારું કરી લઈશ, ગમે તેમ કરીને હું મારું કરી લઈશ. હવે સંસારમાં નહીં રોકાવ, તે નહીં રોકાવ, સડસડાટ આવેલો છે. સદગુરુની વાત જુદી છે, સદગુરુની વાત જુદી છે. આ સંયોગોની અનુકૂળતા, મને સંયોગો અનુકૂળ રહેશે ને તો જ હું મારું આત્મકલ્યાણ કરી શકીશ, પ્રતિકૂળતામાં ડબલ કરીશ. ગુરુ તો જોઈએ, ગુરુની વાત જુદી છે, એને વચ્ચે નથી. પ્રતિકૂળતા આવશે ત્યારે મારો પુરુષાર્થ અને મારો વૈરાગ વધી જશે. જેમ તમે ટ્રાફિકમાં વધારે સાવધાનીથી ચાલો કે ન ચાલો, અહીંથી નીકળો અને સ્ટેશન પાસે પહોંચો ત્યારે જરાય આડું ન જુઓ, બરાબર ધ્યાન રાખો ક્યાંય ઝપટવાનો આવે નહીં. આધાર નથી, નિમિત્ત છે, નિમિત્ત છે, આધાર નથી, એ નિમિત્ત પડે છે. સાવધાની રાખવામાં એ નિમિત્ત પડે છે,
એ નિમિત્ત આવકાર્ય.
હા, નિમિત્તો હા આવકાર્ય છે, આવકાર્ય છે, એમાં કોઈ વાંધો નથી. એને કૃપાળુ દેવે શું કીધું ખબર છે? સૌભાગભાઈને દરિદ્રતા આપે, આર્થિક સ્થિતિ બહુ નબળી છે, તો કા તો ઈશ્વરની પ્રસાદી છે. અને જો ભગવદ્ ભક્તને પછી એ વખતે જરાક એ બાજુનું વર્ણન હતું ને, એટલે એ શબ્દ એવા વાપરતા હતા, ભગવદ્ ભક્તને આવી પરિસ્થિતિ ન હોય તો પછી ઈશ્વરે ચાઈને માયાને મોકલી નથી એમ લાગે. હા, ચાઈને માયાને મોકલી છે એવું લાગે. પુરુષાર્થ નહીં ઉપાડી શકે, હારી જશે. ત્રાસ લાગે તો હારી જશે,
ત્રાસ પોતે સ્વરૂપમાં જાણી શકતો નથી એનો ત્રાસ લાગે છે.
બિલકુલ પ્રતિકૂળતાનો બિલકુલ ત્રાસ નહીં. વેદનાના સ્તરે સંસાર બળ ઘટે મટે એવો અભિપ્રાય પૂર્વકનું પરિણામ થાય. એટલે કે સંસાર પ્રત્યેના ભાવોમાં અભિપ્રાય પલટવાથી જે નિરસતા આવે અને ઓટ આવી જાય, રસની અંદર રસ ઓસરી જાય, એવો પ્રકાર પરિણામ ન થઈ જાય. અભિપ્રાય પલટાય એટલે પછી એને હોશ ન ચડે, એને સંસારની અનુકૂળતાઓ અને સંસારના પ્રસંગોની હોશ ન ચડે. ત્યાર પછી પૂર્ણતાનું લક્ષ્ય થવાથી એ સ્તરે આત્મકલ્યાણનો દ્રઢ નિર્ધાર થાય છે અને આત્મકલ્યાણનો દ્રઢ નિર્ધાર થવાથી આત્મકલ્યાણ અંગેના જે વિપરીત અભિપ્રાયો હતા, સેવાતા હતા, એ બધા બદલાઈ જાય છે. એટલે એને સૂજ આવે છે, આનાથી અહિત થાય, આનાથી આ ભાવથી અહિત થાય, આ ભાવથી હિત થાય. ધર્મના ક્ષેત્રમાં પણ એને આપણે જે જુદા જુદા દાખલા લીધા કે પહેલા શું કરાય, દર્શન કરવા જવાય કે સ્વાધ્યાયમાં જવાય, ક્રિયા કરાય કે સ્વાધ્યાય કરાય, એ બધા જે વિપરીત અભિપ્રાયો છે બધા બદલાઈ જાય. અને એ સ્તરે ચારે પ્રતિબંધો ઢીલા પડી જાય, સમાજ પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, શરીર પ્રતિબંધ અને સંકલ્પ પ્રતિબંધ મોડા પડી જાય. આ પૂર્ણતાના લક્ષ્ય વખતે થાય. આ સ્તરે માત્ર મોક્ષ અભિલાષનો અભિપ્રાય વર્તતો હોવાથી અલ્પ પણ લૌકિક સુખની પ્રાપ્તિની ઈચ્છા નહીં હોવાનો અભિપ્રાય થઈ જાય. ઈચ્છા થાય બીજી વાત છે, અભિપ્રાય પૂર્વક ન થાય, ક્યાંય સુખ નથી જગતમાં, ક્યાંય સુખ
નથી.
અભિપ્રાય વિરુદ્ધ ઈચ્છા થઈ જાય, ચારિત્રનો દોષ છે ને, ઈચ્છા થશે એટલે દર્શનનો મળો પડ્યો છે એટલે અભિપ્રાય ન હોય એનો, એટલે એનો નિષેધ આવે. પછી અભિપ્રાયમાં તો મારે આ જગતમાંથી કાંઈ પણ જોતું નથી, હવે જોઈતું જ નથી, એ મારો આત્મા જ મારે શીઘ્રમાં શીઘ્ર મારી સ્વરૂપ પ્રાપ્તિ કરી દેવી છે, આ અભિપ્રાય ઘડાઈ જાય છે પૂર્ણતાના લક્ષ્યમાં. તેથી સંસાર ઉપાસનાના જે જે અભિપ્રાયો હતા તે બધા આ અભિપ્રાયથી પલટાઈ જાય છે. આ ભૂમિકામાં મોટા ભાગના અભિપ્રાયોમાં પડતો છે, જ્યાં પૂર્ણતાનું લક્ષ્ય બદલાય એટલે મોટા ભાગના વિપરીત અભિપ્રાયોમાં પલટો ખાઈ જાય છે. જે એટલે સંવેગ ઉપડે છે, નહીં તો પુરુષાર્થમાં ઉપડે નહીં, સંવેગ ઉપડવાનું કારણ એ છે. પછી પોતાના દોષ જોવાની ભૂમિકા આવે છે અને તેમાં જે જે દોષ અભિપ્રાયપૂર્વક થતા હોય તે દોષ અનુભવ વખતે સમજાય છે, અનુભવપૂર્વક સમજાય છે. વિચારથી સમજાય બીજી વાત છે, આ અનુભવપૂર્વક એ અભિપ્રાયના દોષને પકડે છે અને તે સંબંધિત પ્રયોગપૂર્વક એ અભિપ્રાયને પલટાવે છે. એમાં વ્યક્તિગત પ્રકાર ભિન્ન 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 ઘણા ઘણા છે, જુદા જુદા જુદા. એટલે એની ચર્ચા જે જે તે પ્રકારના અભિપ્રાયો જેને જે હોય એ સંબંધિત ચાલે અને એ રીતે એને માર્ગદર્શન મળે. પ્રયોગપૂર્વક એટલે પ્રયોગ કરે, જેમ કે કોઈને અભિપ્રાયની અંદર સુખ બુદ્ધિને કારણે ખાવામાં સુખ બુદ્ધિ રહે છે તો એનો પ્રયોગ કરે, જોવું છે મારે જે તે બાબતમાં, ગમે તે બાબતમાં. કોઈને કપડાનો, કોઈને દાગીનાનો, કોઈ જમવાનો, કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ, જે કાંઈ ગડબડ રહેતી હોય પ્રયોગ કરીને, મારા અભિપ્રાયપૂર્વક નથી ચાલતો ને, પ્રયોગ કરીને તપાસ. અભિપ્રાય હોય તો તોડી નાખે અભિપ્રાય. છેલ્લે ત્યાર પછી વિજ્ઞાન નો પ્રયોગ શરૂ થાય છે, તેમાં આત્મ સ્વરૂપ નું ભાવભાષણ થાય છે, અને ભાવભાષણ માં તો બાકી રહેલા બધા જ વિપરીત અભિપ્રાયો મટી અને જીવને સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ શરૂ થાય છે. જ્યાં સુધી સિદ્ધાંત એવો છે કે જ્યાં સુધી પ્રયોજનભૂત વિષયમાં અભિપ્રાયનો વિપર્યાસ હોય ત્યાં સુધી પુરુષાર્થ સ્વરૂપ સન્મુખ થાય નહીં. સ્વરૂપ સન્મુખમાં તો વિપર્યાસ મટે ત્યારે જ પુરુષાર્થ ઉપડે. એ પ્રકારે મુમુક્ષુની ભૂમિકામાં અભિપ્રાયો ફરે છે ત્યારે જીવ આગળ વધે છે, ત્યાં સુધી આગળ નથી વધી શકતો.
સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જય.